આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
આપણા ઘરનો ઓર્ગેનિક કચરો બની શકે છે પર્યાવરણની જાળવણીનો ઉપાય. મેલબર્નના ગુજરાતી સંશોધક પ્રોફેસર કલ્પિત શાહનો આવિષ્કાર. જાણીએ વધુ વિગતો એમના વાર્તાલાપમાં આનંદભાઈ સાથે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
તમારા અને મારા ઘરમાંથી નીકળતો લીલો કચરો હોય કે લોન્ડ્રી, કિચન, બાથરૂમ અને ટોયલેટમાંથી ગટર દ્વારા વહી જતા પાણી સાથેનો કચરો હોય, કાર વોશમાં ધોવાયેલી કાર હોય કે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ત્યાં ધોવાયેલી થાળીઓ અને વધેલો ખોરાક હોય, આખરે એ બધો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે અને ત્યાં શુદ્ધિકરણ પછી જે ઘન કચરો બચે છે એ ઠલવાય છે લેન્ડફિલમાં. એ જ રીતે ખેતીમાં પાક ઉતાર્યા બાદ નાની મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં થતા ઉત્પાદન સાથે પણ કચરો નીકળે છે. આ કચરાનું શુદ્ધિકરણ કરી નિકાસ કરવો બહુ જરૂરી છે, નહીં તો એમાં રહી ગયેલા કાર્સિનોજેનિક એટલે એવા રસાયણો જે હવા, પાણી, ખેતી અને પર્યાવરણ માટે નુકસાનકારક બની શકે છે અને બની રહ્યા છે. આ તત્વો હવા અને પાણીમાં ભળતા શાકભાજી, અન્ન અને ફળો દ્વારા આપણા શરીરમાં જાય છે અને કેન્સર જેવી બીમારીઓ નોતરે છે. ઓર્ગેનિક ઘન કચરાને બાયોચાર એટલે કાર્બનયુક્ત કોળસામાં પરિવર્તન કરવાની નવી ટેકનિકથી ખેતીની જમીનને નવું જીવન મળી શકે છે, ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને મદદરૂપ બની શકે છે અને ભારતની ગંગા, યમુના જેવી નદીઓને પણ સ્વચ્છ કરી શકે છે. આ સંશોધનનો શ્રેય જાય છે મૂળ ગુજરાતના અને હવે મેલબર્નમાં RMIT યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કલ્પિત શાહ અને એમની રિસર્ચ ટીમને. તેઓએ બનાવ્યું છે એવું મશીન જે બાયોલોજિકલ વેસ્ટને ઊંચા તાપમાને બાળી એ કચરાને પરિવર્તિત કરે છે બાયોચારમાં. તો કલ્પિતભાઈ, આ પ્રોજેક્ટ ક્યારે શરૂ કર્યો અને એ હવે કયા સ્તર ઉપર છે?
અમે આ ટેકનોલોજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે છે તે 5 વર્ષ પહેલા શરૂ કર્યો હતો અને એમાં લોકલ વોટર ઇન્ડસ્ટ્રીઝ જે આપણી વિક્ટોરિયાની છે, જેમ કે સાઉથ ઇસ્ટ વોટર અને ઇન્ટેલિજન્ટ વોટર નેટવર્ક્સ, એ લોકોએ RMIT સાથે મળીને આ પ્રોજેક્ટ સ્પોન્સર કર્યો હતો અને અમે પહેલા એક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ લેવલથી ચાલુ કર્યું હતું. પછી અમે થોડા લેબોરેટરી સ્ટડીઝ કર્યા હતા અને પછી અમે સેમી પાયલોટ અને પાયલોટ પ્લાન્ટ બનાવી અને એને ઓપરેટ કરી અને હમણાં જ રિસેન્ટલી અમે પાયલોટ પ્લાન્ટ ડેમોન્સ્ટ્રેશન વર્ક કમ્પ્લીટ કર્યું છે.
તો ઓસ્ટ્રેલિયામાં આજે આપણે બાયો વેસ્ટ કે ઘન કચરો એની વાત કરીએ છીએ, તો આ સમસ્યાનું સ્વરૂપ કેટલું મોટું છે અને એને મેનેજ કરવું કેટલું અઘરું છે?
એટલે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ ને તો ઓસ્ટ્રેલિયા અરાઉન્ડ 1.5 મિલિયન ટન જેટલો બાયો વેસ્ટ પ્રોડ્યુસ કરે છે, જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી, અને એને વોલ્યુમમાં જોઈએ ને તો એ આપણું એક આખું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ભરાઈ જાય એટલો વોલ્યુમ થાય. હવે આપણે જો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં તો આવા કેટલા 50-100 જેટલા ગ્રાઉન્ડ ભરાઈ જાય, કારણ કે ઇન્ડિયાની વસ્તી એટલી છે એટલે આપણે એટલો વધારે બાયો વેસ્ટ ઇન્ડિયામાં પ્રોડ્યુસ કરતા હોઈએ. અને જો બાયોમાસ વેસ્ટની વાત કરીએ એટલે આપણા જે ખેતીમાંથી જે કચરો બને બાયોમાસ વેસ્ટ એની વાત કરીએ તો રફલી વર્લ્ડમાં 160 ગીગાટન જેટલો આ કચરો પ્રોડ્યુસ થાય છે અને એકલા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો 80 મેગાટન જેટલો આ કચરો બને છે. અને આ મેજોરિટી ઓફ આ જે કચરો જે છે જે આપણે બાયોમાસ વેસ્ટ છે તેને આપણે બાળી દઈએ છીએ અથવા તો આપણે એને એમાંથી કમ્પોસ્ટ બનાવીને ખાતર તરીકે એને વાપરીએ છીએ અથવા ઘણી વખત આપણે એને સિમ્પલ મલ્ચ કરી અને સોઇલ કવર તરીકે પણ યુઝ કરીએ છીએ. એટલે આ બધાને લીધે કમ્પોસ્ટ સિવાય છોડીને જો તમે એને સોઇલ કવર તરીકે યુઝ કરતા હોય કે તમે એને બાળી દેતા હોય તો એ પર્યાવરણને નુકસાન કરી શકે. એવી જ રીતે જે બાયો વેસ્ટ છે આપણે જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જનરેટ કરીએ છીએ તેમાં ન્યુટ્રિયન્ટ હોય એટલે એને ખાતર તરીકે લોકો વાપરે છે ઓસ્ટ્રેલિયામાં, પણ એમાં હવે ઘણા બધા કેમિકલ્સ પણ હોય છે, હાર્મફુલ કાર્સિનોજેનિક કેમિકલ્સ, એટલે એનાથી આપણી હેલ્થને અને પર્યાવરણને પણ નુકસાન.
તો આ જે તમે નવી ટેકનોલોજી ડેવલપ કરી છે એના વિશે થોડુંક કહેશો અને કેવી રીતે બીજી આવી ટેકનોલોજીથી અલગ છે?
હા, એટલે આ જે ટેકનોલોજી છે એમાં અમે બાયોમાસ વેસ્ટ છે કે બાયો વેસ્ટ જે આપણે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોડ્યુસ કરીએ એ બધાને એમાંથી અમે એક ઉપયોગી પ્રોડક્ટ કહેવાય બાયોચાર એમાં કન્વર્ટ કરીએ છીએ. અને જે અમારું જે શોધ છે, અમારી જે ટેકનોલોજી છે, એ આ આખા પ્રોસેસને જે બાયોમાસ કે બાયોવેસ્ટમાંથી બાયોચાર કન્વર્ઝનનો જે પ્રોસેસ છે એને વધારે કોસ્ટ ઇફેક્ટિવ અને એનર્જી એફિશિયન્ટ વેથી કરે છે. એટલે આમ આમ એન્જિનિયરિંગ ભાષામાં કહીએ ને તો અમે એક ઇમ્પ્રુવમેન્ટ કરી છે હીટ અને માસ ટ્રાન્સફરમાં. અને એના લીધે શું થાય કે આખા રિએક્ટરનો વોલ્યુમ જે જે આ મશીન હોય એ ખૂબ જ નાનું બની જાય, અને એનાથી એની જે એનો જે ખર્ચો હોય બાયોચાર પ્રોડ્યુસ કરવાનો એ ખર્ચો ઘણો ઓછો થઈ જાય.
તમે જે આ બાયોચાર વિશે વાત કરી તો એના વિશે થોડું કહેશો અને ખેતીલાયક જમીન માટે કેવી રીતે ઉપયોગી બને છે?
એટલે આમ જોઈએ તો બાયોચારના ઘણા બધા ફાયદા છે, અને એમાંનો પહેલો ફાયદો બાયોચાર જે છે તે જમીનમાં કાર્બનને રિસ્ટોર કરે. એટલે એનાથી શું થાય કે આપણું જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન છે તે ઘટી જાય. એટલે જે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ આપણે એમિટ કરીએ છીએ અને એનાથી જે ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ થાય છે તે બાયોચાર બનાવી દઈએ તો ઓછી થઈ જાય. બીજું કે એ કાર્બન જે જમીનમાં રહે છે તે કાર્બન એ ઘર બની જાય છે ઘણા બધા જીવજંતુઓનું, જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે તેમનું. અને આ માઇક્રો ઓર્ગેનિઝમ એ છોડ જે વનસ્પતિ આપણે જે ઉગાડતા હોય એને પાણી ન્યુટ્રિયન્ટ આપવામાં ખૂબ જ મદદ કરતા હોય. બીજી વસ્તુ કે બાયોચાર જે છે તે તમારું ખાતર અને પાણીનું ધોવાણ થતું અટકાવે, એનાથી ઘણા બધા ખેતીમાં ફાયદા મળી શકે છે.
ઘરેલું આપણે નાનું મોટું પ્લાન્ટેશન્સ કરતા હોય એમને માટે પણ આ એક ઉપયોગી બની શકે છે બાયોચાર?
યસ, એ ખૂબ જ ઉપયોગી બની શકે. નાના સ્તરે તમે જનરલી લોકો ખાતર બનાવતા હોય છે કમ્પોસ્ટ, એવી જ રીતે તમે બાયોચાર પણ બનાવી શકો તમારા પોતાના જ વેસ્ટમાંથી, અને બાયોચારને તમે યુઝ કરી શકો. બાયોચારના ફાયદા કમ્પોસ્ટ મટીરિયલ કરતા ઘણા વધારે છે.
ભારતમાં પણ શું આ તકનીક યુઝફુલ થઈ શકે છે?
ભારતમાં આનું ઘણું જ મોટું માર્કેટ કહી શકાય, કારણ કે ભારતની વસ્તી જોઈએ તો આ બધી ડેવલપ્ડ કન્ટ્રીઝ કરતાં ઘણી વધારે છે. બીજું, ભારત પાછો ખેતી પ્રધાન્ય દેશ છે. ભારત જો આ બધા બાયોમાસ અને બાયોવેસ્ટમાંથી જો બાયોચાર બનાવે અને એને પોતાની જ ખેતી માટે યુઝ કરે તો એના ફાયદા તેને ઘણા જ મળી શકે. એનાથી તમે નદીઓને પણ ચોખ્ખી કરી શકો, વાતાવરણને પ્રદૂષિત થતા અટકાવી શકો. વેસ્ટ જે તમે અત્યારે બનાવો છો એમાંથી તમે કંઈક પ્રોડક્ટ બનાવી રહ્યા છો, એટલે એમ પણ કહી શકાય કે તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છો અને તેને તમે જ તમારા પોતાના ઉપયોગમાં લો છો, એટલે એને એક સર્ક્યુલર ઇકોનોમી ટાઈપ સોલ્યુશન પણ કહી શકાય.
અત્યારે ઓસ્ટ્રેલિયા અને કાર્બન એમિશન વગેરેના જે મુદ્દાઓ છે એમાં જે ટાર્ગેટ્સની વાત છે ઓસ્ટ્રેલિયા માટે, એમાં આ ટેકનોલોજી કેવી રીતે સહાયરૂપ બની શકે છે?
એટલે હમણાં જ વેરી રિસેન્ટલી એક ઇન્ટર ગવર્મેન્ટલ પેનલનો એક રિપોર્ટ ઓન ક્લાઇમેટ ચેન્જ સ્પેશિયલ રિપોર્ટ હમણાં જ રિલીઝ થયો છે. એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એમાં લખ્યું છે કે બાયોચાર જે છે તે 2050 સુધીમાં આખા વિશ્વમાં 300-600 મિલિયન ટન CO2 નો એમિશન છે તે ઓછું કરી શકે તેમ છે. અને એકદમ ઓસ્ટ્રેલિયાના કોન્ટેક્સ્ટમાં વાત કરીએ તો બાયોચાર ઓસ્ટ્રેલિયામાં 4% એમિશન CO2 એમિશન્સ રિડ્યુસ કરી શકે તેમ છે. એટલે 4% ઇઝ સ્ટીલ અ મેજર કન્ટ્રીબ્યુટર, કારણ કે આપણો જે ટાર્ગેટ છે તેને અચીવ કરવામાં એ 4% ઘણો મોટો ફાયદો આપી શકે છે. અને મેઇન વસ્તુ શું છે કે આ CO2 એમિશન્સ ને લીધે આપણું વાતાવરણ ગરમ થઈ રહ્યું છે, એનાથી એન્ટાર્કટિકામાં રહેલો બરફ પીગળે છે અને તે આપણને અનવોન્ટેડ ફ્લડ્સ અથવા દુકાળ જેવી પરિસ્થિતિઓ નિર્માણ કરે છે.
તો આ તકનીક વિશે આગળ જતા તમારું વિઝન શું છે?
અમારે આ ટેકનોલોજીને દુનિયાના નાનામાં નાના ખૂણામાં પહોંચાડવી છે કે જેનાથી માનવજાતને અને વાતાવરણને જે પણ ફાયદા થઈ શકે તે પહોંચી શકે. એટલે અમારી ટેકનોલોજી જે છે તે કોસ્ટ એફિશિયન્ટ બાયોચારનું પ્રોડક્શન કરી શકે તેમ છે. તેનાથી બાયોચાર પ્રોડક્શનની જે કોસ્ટ ઘટશે તો બાયોચાર બનાવવાનું અને તેનો ઉપયોગ કરવાનું વધુ સરળ બનશે.
આ હતો સંવાદ આરએમઆઈટી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કલ્પિત શાહ સાથે. આનંદ બિરાઈ, SBS ગુજરાતી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.